जन्म मरण सब सुख दुख भोगा हानि लाभ प्रिय मिलन योग संयोग ने वियोग ये तो काल चक्र छे। दरेक वस्तु जवा माटे ज आवी छे ने आवा माटे ज गई छे। જે ઉગ્યું તે આથમે ખીલ્યું તે કર્મા એ નિયમ અવિનાશીનો જે જન્મ્યું તે જા આમ જન્મ મરણ સમ સબ જે કંઈ છે બધું જ કોઈ પણ અચલ નથી બધું જ ગતિમાન છે આ સંસાર આખો ચાલ્યા જ કરે છે આખું બ્રહ્માંડ જો ચાલ્યા કરતું હોય ફર્યા જ કરતું હોય કઈ કશું જ સ્થિર નથી સુખ દુઃખ પણ સ્થિર નથી આવવાના છે ને જવાના છે હા ચક્ર એના ચાલ્યા જ કરે છે ક્યારેક ઉપર નીચે નીચે ઉપર એની ગતિ થયા કરતી જ હોય છે અવિરતપણે ક્યારે પણ અટક્યા વગર એટલે સુમંતજી મહારાજ દશરથજીને કહી રહ્યા છે આપ સમજો ધીર છો સુધીર છો ધુરંધર છો અને દેવ છો આપે ઘણા બધા સંતોનો સત્સંગ સેવેલો છે સાધ સમાજ સદા તુમ સેવા અનેક સંતોનો સંગ અને સેવ્યો છે એમાંથી આપે ઘણી બધી સમજ મેળવી ચૂકેલા છો માટે આ જે કંઈ છે કાલ કર્મ કર્મ પણ સત્કર્મ કે કુકર્મ એ બધા જ હોય ગોસાઈ એ થયા જ કરતા હોય છે કાલ કર્મ બસ હોય ગોસાઈ કર્મ વશ અને કાળને આધીન દેશકાળ આધીન છે આ બધું સર્વત્ર સર્વ જગ્યાએ અને સર્વને માટે આ બધું એક સરખું ચાલ્યા કરે છે કાળ હોય કર્મ હોય એ બધા જ એને વશ થઈને આ તંત્ર ચાલ્યા કરે છે અને એમ કરતા બરબસ રાત દિવસ કી જેમ સાહજિક રીતે દિવસ પછી રાત રાત પછી દિવસ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એમ કાળ અને કર્મ પણ જીવનમાં આવતા હોય અને જતા હોય આવવાના અને જવાના છે કશું જ સ્થિર રહેવા માટે આવ્યું નથી એટલા માટે પ્રભુ આપ સુખહર સહી જડ સુખહર સહી જડ દુઃખ બિલખા સુખી સુખની અંદર માણસ છકી જતો હોય છે અને દુઃખની અંદર વલોપાત કરતો હોય છે દૌ સમધીર ધરઈ પણ જે ધીર માણસ છે એ તો પોતાના મનની અંદર બંને તરફ આમ સરખું ત્રાજવું રાખીને કોઈને વધતું ઓછું ન થવા દે ચાહે દુઃખ આવે કે સુખ આવે બધાના પ્રત્યે સમદ્રષ્ટિ અને સુખ અને દુઃખ એ તો જીવનના આંગણાના મહેમાન છે દરેકને ઘેર મહેમાન આવવાનું છે અને જવાનું કોઈ ગમતો મહેમાન આવે ને કોઈ અણગમતો મહેમાન આવે ગમતા મહેમાનને જમાડીએ સારી રીતે આગ્રહ કરીને રાખીએ અને અણગમતાને દવા પાઈને ઇન્જેક્શન આપીને એને વિદાય કરી કે ભાઈ તું જા પણ એને ડાક્ટર બોલાવીને એની દવા તો આપીએ સેવા તો કરી પણ સુખ અને દુઃખ બંને આવવાના દરેકના જીવનની અંદર અને જીવનનું આંગણું જ એવું છે એને સુખને સત્કારવું પડે અને દુઃખને આવકારવું પડે કે આવો અને એમાં આપ તો માત્ર ધીર છો એમ નહીં ધીર સુધીર ધુરંધર છો આટલી મોટી જવાબદારીને સંસારને બળદના ગાડાની માફક તમે કાંધે ઉપાડીને તમારે ખભે લઈને ચાલવા વાળા છો. તો આ તો બહુ આવાની અંદર આટલા બધા દુઃખી ન થવાય. રામ ગયા છે છતાંય આપ આટલો બધો વલોપાત કરો છો ને, આપ તો ધીર સુધીર છો, આ આપને શોભતું નથી ગમે તે સ્થિતિ. પણ જે વીર છે ધીર છે એ પોતાની જાતને આમ ખૂબ જ આમ સ્થિર પકડી રાખે, એને ડગવા ના દે. અમે એટલા વાવાઝોડા આવે ને, પણ પોતાની જાતને સંભાળ. એમ આ જીવનની અંદર આ સંસારની અંદર ગમે એટલી વિકટમાં વિકટ પરિસ્થિતિઓ આવે તો પણ માણસ ડગ્યા વગર પોતાની જાતને સ્થિર પકડી રાખે. ભલે દુઃખોના ઝોકા આવે, ભલે સુખ આવે, તો પણ ધીર ધરહી, સુખ દુઃખ જે કંઈ આવે સુખની અંદર હરખી છકી ન જાય, દુઃખમાં વ્યાકુળ વલોપાત ન કરે, બંનેની અંદર સમાન થઈને ઉભો રહે કે આવ્યું છે હવે દુઃખ, આવ્યું છે ભલે આવ્યું, થોડીક ધીરજ રાખીશું, થોડી સહન શક્તિ કેળવીશું જવાનું. પણ ઘરની અંદર આજના જમાના પ્રમાણે નવા પરણેલા પહોંચ્યા હોય ને એટલે ધમાલ 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 થઈ જાય બંને બાજુ, અને તરત કે મને નથી ફાવતું, ધીર ધરાય, બંનેને સમાન ગણી અને ધીર ધીર થાય ને. તો જે સાસુઓ બનેલી છે ને એ બધા એને ખબર છે કે અમે આવી વીતેલી હતી, એટલે આવનારીઓને એવી વિતાડીએ કે એ પાછી અમારી જેવી હરખી થાય. એટલે એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વિકટ આવતી પરિસ્થિતિમાં ધીરજ ધરો, દિવસો પૂરા થશે એટલે આપણે એ રીતે શાંતિથી રહી શકું, સુખેથી રહી શકું, સ્વતંત્ર થઈ શકવાના છો. પણ અનુશાસનની અંદર હોય છે ને કે પોતાનું પોતાનો હક, પોતાની જમાવટ જવા ના દે, આ પકડી રાખવી પડે. એમ ઘર સંસારની અંદર આ પરિસ્થિતિ સર્જાય, પણ જે સમજુ માણસ છે, જે ધીરજવાળો માણસ છે, એ ક્યારે પણ પરિવારમાં આવી સ્થિતિ સર્જાવા નહીં દે. થોડુંક સમજાવટથી, થોડુંક ધીરજ ધારણ કરીને, થોડુંક સહન કરીને પણ ઘર સંસારને બિલકુલ હળવો કરી નાખે. પણ જ્યાં સહન શક્તિ છીછરી હોય, બોલવાની ઉપર જીભની અંદર સહેજે નિયંત્રણ ના હોય અને ભણેલા હોય કે અમે તો ભણેલા છે ને તમે શું સમજો કરીને, અને પછી કે તાર તું તારે ઘેરને જા, આ વસ્તુ શોભે નહીં. અને એના માટે કહ્યું દરેક પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિની અંદર પણ જો ધીરજપૂર્વક માણસ કામ લે, સહન શક્તિ કેળવીને કામ લે, તો જ એ આગળ વધી શકે છે. એટલે જ ભગવાનના વિયોગની અંદર સુમંતજી મહારાજ દશરથજીને ખૂબ શાંતિપૂર્વક હૈયાધારણ આપી રહ્યા છે. રામ વનમાં ગયા છે, કાલે આવી જશે, 14 વર્ષ પૂરા હમણાં પૂરા થશે. દૌ સમધીર ધરઈ, જો વિયોગ થયો છે તો ધીરજ ધારણ કરો, એક દિવસ સંયોગ થવાનો છે, મળવાના જ છે ભગવાન. આમ સુમંતજી ખૂબ જ શાંતિથી અને વ્યવહારુ ઉપાય સમજણપૂર્વક બતાવી રહ્યા છે મહારાજ દશરથજીને. અને સુખ સુખની અંદર જરાય આપ ડગ્યા નથી, દુઃખમાં પણ સહેજ પણ આપે હિંમત હાર્યા નથી, તો પછી હવે શા માટે આ પ્રકારની ધીરજ ગુમાવી બેઠા છો. દૌ સમધીર, બંનેની અંદર આપ ધીરજ. વનમાં મોકલ્યા, કઈ કઈ વરદાન માંગ્યા, અને તે વખતે પણ તમે કુલરીતિને પરંપરાને જાળવી રાખી છે. રામને નો વિયોગ સહન થઈ શકે એમ નહોતો, છતાંય કઈ કઈને વચન આપવાની અંદર આપે સહેજ પણ ઢીલાશ કે કચાશ રાખી નથી. અને આપ્યા પછી પણ જ્યારે વિદાય થયા વનગમનમાં, ત્યારે પણ આપે રોક્યા નથી. તો આટલી બધી ધીરજ ધારણ કરવા વાળા, હવે આ આપને આ રીતે વલોપાત કરવો શોભતો નથી, ધીરજ ધરહું. એટલે હે પ્રભુ, આપ વિવેકપૂર્વક ધીરજ ધારણ કરીને અને વિચારો જે પરિસ્થિતિનું સર્જન થયું છે એ પરિસ્થિતિનું સર્જન કરનાર પણ આપણે પોતે જ છે. સર્જન થયા પછી દુઃખી થનાર પણ આપણે પોતે જ છે. કહી કહીને માંગેલું વચન આપનાર પણ મારા દશરથજી છે અને પ્રભુ વનમાં ગયા પછી દુઃખી થનાર પણ એ જ મારા દશરથજી છે. દરેકનું જીવન આવું છે. પોતાનાથી થાય એ કર્મ કરી નાખે છે, હસતા હસતા કરી નાખે, આમ ખુમારીથી કરી નાખે ને પછીથી રડવા બેસે, દુઃખી થાય. તો એ જે પરિસ્થિતિ દશરથજીના જીવનની છે એવી દરેકના જીવનમાં છે. માણસ સુખે કે દુઃખે, ભૂલથી કે જાણે અજાણે એકવાર કર્મ કર્યા પછીથી એને પસ્તાવો, દુઃખી થતો હોય છે, અશાંતિ વારંવાર એની આવે. એટલા માટે કહ્યું ધીરજ ધરહુ. હવે વિવેક રાખીને મહારાજ આપ ધીરજ ધારણ કરો અને વિચારો કે આ પરિસ્થિતિ કોણે સર્જી, કોઈ બીજાએ તો સર્જી નથી. આપણે દુઃખી થયા છે, કોઈ બીજાએ તો દુઃખી કર્યા નથી. આપણે પોતે આપણા પોતાના સ્વભાવથી અને આપણા મનના વિચારોને કારણે જ આપણે દુઃખી થતા હોઈએ છીએ.